SBS રેડિયો.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
અર્ચનભાઈ, સ્વાગત છે ફરી એકવાર SBS ગુજરાતી રેડિયો પર.
ક્યા બાત હે, મને તમારા બધાનું વળગણ થઈ ગયું છે યાર. હું તો એવું ઈચ્છું કે જ્યારે જ્યારે આવી તક મળે ને ત્યારે મને આ શ્રોતાઓ જોડે કનેક્ટ કર્યા કરજો. થેન્ક યુ વેરી મચ, આઈ લવ યુ શ્રોતા મિત્રો.
અર્ચનભાઈ, આપણે વાત શરૂ કરીએ એ પહેલા કેટલાક એવા શ્રોતાઓ હશે જેણે આગલી વાત સાંભળી નહીં હોય, તો એમને એમ થશે કે આ ફરી એકવાર સ્વાગત કરીએ એવું શેના માટે કહ્યું. તો હું એમને થોડી વાત કહી દઉં કે આ પહેલાં પણ આપણે અર્ચન ત્રિવેદી સાથે એકવાર વાત કરી ચૂક્યા છીએ. એ દિવસે આપણે એમના રંગમંચ સાથેના સંબંધની, રંગમંચ સાથેના લગાવની અને એના પ્રદાનની વાત કરી હતી. આજે આપણે એમની એક સાવ જુદી, એક નોખી બાજુને જાણવી છે. એમણે જીવન મંચ પર કરેલા સંઘર્ષની અને એમાંથી જીતીને બહાર આવતા એ અર્ચનભાઈ વિશે આજે આપણે જાણવું છે. તો અર્ચનભાઈ, જીવનનો એ અનપેક્ષિત વળાંક કયો હતો અને ક્યારે આવ્યો?
જીવન એટલે વળાંકોથી ભરપૂર, અને એટલા જ માટે જીવન જીવવાનો, તરી જવાનો, ડૂબ્યા પછી પાછા નીકળવાનો જે અવસરો મળ્યા છે ને એ મારા જેવા ભાગ્યશાળીને જ મળે એવું મારું દ્રઢપણે માનવું છે. ઉર્મિલા મુજીતરાય ત્રિવેદીનું હું ચોથું સંતાન. હું જયારે છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે 1-5 ધોરણના છોકરાઓના ટ્યુશન કરતો હતો. ત્યાંથી મારી આ વાર્તા શરૂ થાય. હું ભણતો ગયો, એની સાથે ટ્યુશન કરતો ગયો, એની સાથે બાળ નાટકોની પ્રવૃત્તિ કરતો ગયો. ગુજરાત સમાચાર જેવા અમદાવાદ અને ગુજરાતમાં પ્રથમ ક્રમે આવતા અખબારમાં શ્રેયંસ બિશાને કારણે એ મારા ઉપર ખૂબ રાજી, કલાકાર તરીકે મને ખૂબ ચાહે, અને એમણે મને ગુજરાત સમાચારમાં એ વખતે ચિત્રલોક, એ દર શુક્રવારે બહાર પડતું અખબાર હતું, મનોરંજન છાપું, એમાં શશિકાંતભાઈ નાણાવટી એ એડિટર, અને એમના હાથ નીચે મને પત્રકારત્વનું કશું જ જ્ઞાન ન હોવા છતાં 6.5 વર્ષ સુધી હું પત્રકાર રહ્યો. અને મને એટલી બધી મજા પડી, એક સાલું જીવનમાં કોઈ જ પ્રકારની આવડત વગર બધું મળતું જ ગયું. અને એ વખતે ત્યાંથી હર્પીસ થયો. હર્પીસમાંથી ડોક્ટરની પાસે તપાસ કરાઈ તો ટીબી ગયો. મને મલ્લિકાબેન અને કૈલાશ પંડ્યા મને લઈ ગયા બહુ જાણીતા અમદાવાદના ડોક્ટરની પાસે. એમણે કીધું કે આ ટીબી છે આ છોકરાને, એટલે આપણે 32 એમ્બેસ્ટિનના ઇન્જેક્શન આપવા પડશે અને ત્યાંથી એમને થોડોક આરામ કરવો પડશે. એટલે મારા ઘરે, જેમ બીજાના ઘરે પણ થાય તેમ, ટીબી હોવાને કારણે મારા વાસણો જુદા, મારી પથારી જુદી, બધું એવું બધું થયા કરે, અને એ બધું જુદું જુદું જે આવતું ગયું ત્યાંથી મને ઘણું બધું સમજાતું ગયું. કે એ વખતે મજાની વાત એટલી હતી કે અમદાવાદ દૂરદર્શન ઉપર માત્ર શુક્રવારને બાદ કરતા, શનિવારને બાદ કરતા, એટલે 5 દિવસ મારી રોજ જુદા જુદા વિષય સાથેની, પ્રોડક્શન સાથેની મારી સિરિયલો આવતી હતી. એટલે આમ જાણીતો કલાકાર કહેવાઓ માંડેલો, શરૂઆત થઈ ગયેલી એમ. અને એ વખતે ગુનેગાર નામની મારી સિરિયલ ચાલે, અને એમાં શૂટિંગ કરતા કરતા ખૂબ ઉધરસ ચડી, એટલે ડાયલોગ જ ન બોલાય એટલી બધી ભારે ખમુદરસ. એટલે એમાં બહુ જ અદભુત કલાકાર ચારુબેન પટેલ, એમણે દિગ્દર્શકને કહ્યું કે ભાઈ આ છોકરાની હાલત તો જો યાર, અત્યારે શૂટિંગ બંધ કરીએ પછી કરશું. એમ કરીને મને રાત્રે લગભગ 1:30 વાગે ઘરે મૂકવા માટે આવ્યા. પણ ઉધરસ મારી અટકે નહીં એવી ભયંકર હતી. એ પછી આ ડિક્લેર થયો મારું ટીબી, પણ એમાં મટતું નહોતું કશું. 32 દિવસ સુધી એમ્બેસ્ટિનના ઇન્જેક્શન લીધા, પણ એ વધતું ગયું. પછી અમારા ફરી વખત ડોક્ટરને બતાવ્યું. ડોક્ટરે કીધું કે મલ્લિકાજી આને આપણે બીજે જ એડમિટ કરવો પડશે ક્યાંક, એમ કરીને વાત કરી. એ લોકોએ નિર્ણય કર્યો કે આપણે તાત્કાલિક સાહેબ કહે છે તેમ કરીએ, એટલે અત્યારે ઘેર લઈ જાઓ એમ. એટલે બ્રહ્મજ્ઞાન ત્રિવેદી મારા ફોઈએ એમ કીધું કે આપણે એક કામ કરીએ, ભૈરવીના વરને બતાવીએ. એટલે એમના હસબન્ડ એ મહેન્દ્રભાઈ જે ડોક્ટર હતા, પણ ટીબીના ડોક્ટર નહીં, એવા કોઈ ડોક્ટર નહીં, પણ એમને બતાવ્યું. એમણે જોઈને કીધું કે આ છોકરાને તાત્કાલિક અહીંથી જ, ઘેર નહીં, અહીંથી જ લઈ જાઓ, હું ચિઠ્ઠી લખી આપું છું ત્યાં. અને કેન્સર હોસ્પિટલમાં મને એડમિટ કરેલો, અને ત્યાં 16-11 મને એડમિટ કર્યો, અને જુદા જુદા બધા ટેસ્ટ ઉપરથી ફાઇનલ થયું કે એને કેન્સર છે. પણ જલસાની વાત એવી હતી કે કેન્સર છે નહીં, કેન્સરો છે એવું થયું. એમાં બ્લડ કેન્સર, લિમ્ફોમા અને લંગ્સ, એમ 3 કેન્સર ડિટેક્ટ થયા. અને પછી એમાં ધીમે ધીમે એની મારી ટ્રીટમેન્ટ શરૂ કરી. પણ ડોક્ટરની આખી ટીમ હતી, 11 ડોક્ટરોની ટીમ. અને એ જયારે પહેલી વખત હોસ્પિટલમાં મને જોવા માટે આવ્યા સવારના પોરમાં 16:11, ત્યારે મારાથી કઈ બોલાતું જ નહોતું. અને એમને મેમ કહ્યું કે આ રૂમ જરા બંધ કરો, લખીને આપ્યું બધું. મને કહે તારા કુટુંબ વાળા, મેં કહું હા, એમને જરા એટલા માટે બહાર લઈ જાઓ. કે કારણ કે એની મજાની વાત એવી હતી ઝેલમજી, કે હું હોસ્પિટલમાં જે દાખલ થયો ને એ વખતે મારા આખા કુટુંબીજનોની આંખોમાં બહુ જુદા ભાવ મેં જોયા. અને એ ભાવ એવા હતા કે હું પાણી માગું ને તો આમ બધા જ પાણી લઈને દોડે. એટલે મને કંઈક વધારે, કારણ કે મને તો એવી ખબર જ નહોતી કે હું કેન્સર હોસ્પિટલમાં દાખલ થયો છું. કારણ કે કેન્સર વિશેની સમજણ જે સામાન્ય લોકોની હોય એ જ મારી હોય ને, કારણ કે હું તો સામાન્ય કરતા સામાન્ય માણસ. એટલે સમજણ એવી હતી કે જે પાન મસાલા સિગરેટ દારૂ આવું બધું વ્યસન કરતો હોય એને જ કેન્સર થાય, એ સિવાયના જગતમાં કોઈ કેન્સર શોધાયા જ નથી એવી જ ધારણા સૌની હોય એમ મારી હોય. કારણ કે આમાંનું તો મારી કોઈ વ્યસન જ નથી, કારણ કે હું તો ચા દૂધ કોફી ઠંડુ દારૂ પાન મસાલા ગુટકા છીકણી કાંઈ કોઈ કરતા કોઈ વ્યસન જ નથી, ધાણા દાણે જ નથી ચાકી કોઈ દિવસ. તો મને કેવી રીતે થાય આ એક શંકા હોય જ, પણ એ વિશેના કોઈ વિચારો જ નહોતા. પણ બધાની આંખોમાં છે ને હું મારું મલકાતું મોત જોઈ રહ્યો હતો. દરેક જણની ચહેરા બહુ અદભુત હસતા હતા, પણ આંખોમાં એટલા બધા કરુણ ભાવ હતા બધાની. અને એક્ટર હોવાને કારણે એ સમજણ મારામાં આવતી હતી કે આ બધા મારી મારી કોઈક તકલીફ વધારે છે જેમાં જોઈ રહ્યા છે આ લોકો. અને એ વખતે મારા મનમાં બીજી કોઈ કલ્પના નહોતી આવતી કે હું ક્યાં છું ને શું છું. પણ આગલા દિવસે એવું થયેલું કે જ્યારે મને ખબર પડી કે મને હોસ્પિટલમાં કોઈક હોસ્પિટલમાં લઈ જાય છે, ત્યારે મારી દોસ્ત છે બિંદુ ઉપાધ્યાય, એના ભાઈ સંજીવ, એ લોકો મારી ખબર કાઢવા ઘરે આવેલા. એટલે મેં એ લોકોને કીધું કે મને લઈ જાઓ ને પોળના નાટ્ય, લખીને આપ્યું. STD બૂથ હતું ત્યાં લઈ ગયા. મેં કહું દર્શન જરીવાલાને ફોન કરો અને એને કહો કે મને કાલે કોઈક હોસ્પિટલમાં લઈ જવાના છે તો ખબર નથી કેટલા પૈસા થશે, પૈસાની મદદ કર ભાઈ. દર્શન જરીવાલાએ તો ઓન ધ સ્પોટ મુંબઈ બેઠા બેઠા એના અમદાવાદમાં એના સાસરામાંથી કોકને ને કોકને કહ્યું કે તાત્કાલિક બીજું અમદાવાદના અક્ષર કોમ્યુનિકેશનમાં આરતી પટેલ, આરતી અમારા માટે આરતી વ્યાસ હતા. અને આરતી પટેલે એટલા બધા અદભુત દોસ્ત મારા કે એમની સાથેના તો એટલા બધા સંસ્મરણો છે કે વાત ના પૂછો. એમણે એમને ફોન કરાવડાવ્યો. હું હોસ્પિટલમાં એડમિટ થઉં જેલમ એ પહેલા આરતી બેન ત્યાં પહોંચી ગયેલા અને પહેલી જે ભરવાની ફી હતી 2500 રૂપિયા એ તાત્કાલિક એમણે ભરી અને પછી હું તો એડમિટ થયો. એટલું બધું એડવાન્સ મારાથી બધા પહેલા પહોંચી ગયેલા, એટલું બધું પ્રેમ મળ્યો છે ને કે વાત ના પૂછો. પછી ડોક્ટરને મેં કીધું કે હું એ લોકોને બહાર કાઢ્યા ફેમિલી વાળાને, અને મને મેં એમને કીધું કે હું કેટલું જીવવાનું છું કહો. એટલે ડોક્ટર મને કહેતા કોને કીધું તું મરી જવાનું છું? મને કીધું, મને મેં કીધું મરી જવાનું છું. મને કે હું ના બોલ, કશું નથી થવાનું, તને કેન્સર છે લ્યા. બસ આ 6 પૂરું થયું ને એટલી જ ગભરામણ હતી. પછી તો નક્કી કર્યું કે આ તો જલસાવાળી જીવન શરૂ થયું, કારણ કે બીજા કેવી રીતે મૃત્યુ પામે છે એની કોઈને ખબર નથી. આપણે તો નક્કી થઈ ગયું ચાલો કેન્સર મોત જ હોય તો આ નક્કી થઈ ગયું. પણ એ વખતે ટ્રીટમેન્ટ લેતા લેતા મને સમજાયું કે કેન્સરથી ડરવાની જગ્યાએ કેન્સરને જીતવાની જરૂર છે. મન અગત્યનું છે, આ મન જે છે ને એ જ અગત્યનું છે. થાય છે શું કે કોઈ પણ પેશન્ટને હાઉ જ્યારે પેસી જાય છે ત્યારે 10-12 પ્રવૃત્તિ કરવા માંડે છે. એલોપેથી કરે, હોમિયોપેથી કરે, ફલાણું કરે, ભૂવા કરે, દોરા કરે, ધાગા કરે, જે કારણ કે દરેકને જીવવાની જીજીવિષા સાંભળ્યા પછી શરૂ થાય છે. અને એ પણ ખોટું સાંભળ્યા પછી કે હવે મરી જવાનું છે, ખોટી વાત હતી. પણ મેં ડોક્ટર સાહેબોને એક જ વાત કરેલી, ડોક્ટર ભરત પરેશ, ડોક્ટર પંકજ શાહ, ડોક્ટર આશા આનંદ, ડોક્ટર પાઈ, ડોક્ટર ચિરાગ દેસાઈ, આ એકે એક ડોક્ટરોને એક જ વાત કરી દઈ. મેં કહું પ્રોસેસનો કલાકાર છું એટલે મને કોઈ પણ ટ્રીટમેન્ટ કરો નો પ્રોબ્લેમ, પણ મને પ્રોસેસ કહેજો કે શું થાય, અસર શું થાય, આડઅસર શું થાય. આ હું એ પંકજ શાહની વાત કરું છું જેમને પણ પદ્મશ્રી પુરસ્કાર મળ્યો. એટલે હવે પદ્મશ્રી ડોક્ટર પંકજ શાહ એવું કહેવાય. એમણે મને જે સાચવ્યો છે દીકરા કરતા વધારે, 26 મહિના મેં ટ્રીટમેન્ટ લીધી. અને એમાં એક વખત એવું થયેલું કે 16 જાન્યુઆરી હતી 1992, એ વખત મને 16 બ્લડના ડાયરિયા થયા. અને સવિતા માસી કરીને ત્યાં 4th વર્ગના કર્મચારી હતા, એમણે એની બધી સફાઈ કરી. પણ એ સફાઈ કરતા હતા ને ત્યારે એમના મોઢા ઉપર, મારા પરિવારમાં કોઈના મોઢા ઉપર કદાચ હોઈ શકે આ વાસ, આ દુર્ગંધ, નો ભાવ, પણ સવિતા માસીના મોઢા ઉપર કોઈ ભાવ નહોતો. અને એમણે ડોલમાં એ બધું બધું ભરવા માંડેલું એ જોઈને સવિતા માસીને મેં કીધું કે આઈ લવ યુ સવિતા માસી. અને એમની આંખમાં મારું આઈ લવ યુ જે રીતે જીલાયું ને, એક જન્મેલા બાળકના ચહેરા ઉપર જીલાયું હોય ને, સમજણ વગરનું આઈ લવ યુ, એટલો અદભુત ભાવ. આઈ લવ યુ તો મારો જીવન મંત્ર એ ક્ષણથી બની ગયો. 28 વર્ષ સુધી, આજે 28 વર્ષ થયા કેન્સરને, મારાથી ગોઠવીને નહીં, મનમાંથી બોલાઈ જવાય છે આઈ લવ યુ. એવું આમ અલ્પવિરામ, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ વિરામ, આવા કોઈ વિરામો વગર મારાથી આઈ લવ યુ નો પ્રવાહ નીકળી જાય છે. હજારો લાખો લોકો સુધી મારું આઈ લવ યુ પહોંચ્યું છે. મારું આઈ લવ યુ જયારે હું બોલું છું ને, ત્યારે હું જેને પણ કહેતો હોઉં, મારા માટે તો એ સવિતા માસી જ છે.
કેન્સરના ખોળે બેઠા બેઠા આઈ લવ યુ કહેનાર આ અર્ચન ત્રિવેદીએ કેમ હંફાવ્યું હશે કેન્સરને, જાણવું છે ને? તો સાંભળજો આનો હવે પછીનો ભાગ SBS ગુજરાતી પર.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
Want to hear more stories like this? Subscribe to our regular podcasts on iTunes.